நமோ நோயை சௌரியந்தானம், நமோ நோய் சௌசிதானம், நமோ நோய் சௌராயிரியானம், நமோ நோய் சௌஜாயானம், நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் இந்து சயோக நித்யம் ஜாயந்தி யோகினா காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குந்தாரி உஜேந்திரம் சுமங்கலம் நம சுமரிசாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய
சர்வாணிதான்
ఈ ప్రభు చైతన్ స్వరూప కేంద్రీ ఆనందమయ సాగర్ జైన్ నిండీ పీపర్ నా తోసర్ పౌర కుఫో సందర్ ఈ నిండీ పీపర్ కద్మా కద్మా నానీ ને రంగమా కాళీ છતાં એનો અંતરનો સ્વભાવ ચોસઠ પોરો તીખો રસ પડ્યો છે. સ્મૃતિ પ્રગટ થાય છે ક્યાંથી? જ્ઞાન છે એમાંથી આવે છે કે બહાર માંથી આવે છે? હા હા, એ ચોસઠ પોરો તીખો રસ એટલે સોળાના રૂપિયો તીખો રસ છે અંદર, અને લીલો રંગ છે કેટલી કદર નાની, એકદમ નાનો સ્વભાવ છે ને આમ તો. હા હા, તો અંતર સ્વભાવ પૂર્ણ લીલો રંગ ને પીછો રસ દે, જેથી કૂંટતા છે તેની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત ની પ્રાપ્તિ છે, નો એમાંથી આવે એમ બને એમાં ભગવાન આત્મા નિંદી પીપર તો કદે નાની આનું કદ શરીર પ્રમાણે છે, એનામાં ચોસઠ પોળો આનંદ રસ પડ્યો છે. પીપરમાં પીખો ચોસઠ પોળો એટલે સોળા, અને એટલે રૂપિયો એટલે પૂરો. પીખો જેમ રસ છે એમ ભગવાન આત્માના અંદરમાં અતિન્દ્રિય ચોસઠ પોર એટલે રૂપિયો હોવાના અનંત પૂરણ રસ આનંદ ને અનંત જ્ઞાન અંદર કર્યું છે. જેમ એને રસ ને રંગ છે, રંગ છે એમ આમાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન પૂરણ છે. પણ એનું સાંભળવા મળે નહી, સાંભળવા મળે તો દરકાર કરે નહી કે આ શું કે છે ને શું જીત છે. ત્યાં કે છે કે દ્રવિન્દ્રિય જળને જીતવી, એનો અર્થ કે એનો લક્ષ છોડી દઈ. પાંચ ઇન્દ્રિયો આ જળ છે, માટીની ધૂળની દશા છે. માટી કુદરત માટી છે ને, કોઈ વાત કાટવાળો ખીલો વાગે કે સૂંક વાગે તો એમ લોકો કે છે કેટલાક, મારી માટી પાકણી છે પાણી અડવા દેશો નહીં એમ કે. મારી માટી પાકણી છે, હું પાકણી છે એમ નથી કે છે. કિલો વાગે ને લોઢાનો કે કાટ વાવો ત્યારે એને એમ કે મારી માટી પાકણી છે પાણી અડવા દેશો નહીં. આ માટી છે, એક વર માટી કે ને એક વર પોતાનું કે પાછો. એ આ જળ ઇન્દ્રિયો છે, એ માટી છે. હા હા, માટીનો આ પૂદગો પરમાણુ જળનો આ એક ચીજ નથી કઈ પ્રવાહ. આના કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે એના બે ભાગ ન થાય એને ત્રણ લોકના નાથ પરમાણુ કહે છે. પરમ અણુ નાનામાં નાનો છેલ્લો ભાગ એવા અનંતાનું આ કદ થયું છે. અનંતા રજકણ જળનું આ દ્રવિન્દ્રિયને પ્રાપ્ત આ શરીર છે. એને જીતવી હોય તો તેનું તે લક્ષણ કે નિર્મળ ભેદ જ્ઞાન એ વેદથી મારી ચીજ ભીન છે. પ્રભુ શ્રીનિવાસ છે. જેમ કાશી કાશી કાશનો ખર્ચો આવે છે ને એમાં પાણી ભર્યું હોય છે એ પાણીનો આકાર ને ખર્ચાનો આકાર બી ભિન્ન ભિન્ન છે. બે એક ચીજ નથી. ખર્ચો કાશી ઘાટનો ખર્ચો આવે છે એમાં પાણી ભર્યું હોય તો પાણીનો દોળ ને આકાર ખર્ચાના દોળ ને આકાર થી ભિન્ન છે. સમજાય છે. એમાં કાશી ઘાટનો ખર્ચો છે જોવા એની અંદર ભગવાન અંદર અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ એના રસથી પરિપૂર્ણ ભર્યો છે. પણ તેમ દેહે એવા અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન એને અવલંબીને અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ છે. એને અવલંબીને અવલંબનના અંતરના બળવેડી પ્રભુ ક્રિયા આ ક્રિયા છે. સતને સતને ભક્તિની પૂજા પ્રભુ એ ભાવ રાગ છે, વિકલ્પ છે, હૃષિ છે. એ આત્માનું સ્વરૂપ નથી. હા 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 એ વૃત્તિઓના વિકલ્પથી રાગથી ભગવાન ભિન્ન જેની ખર્ચામાં પાણી ઠંડુ અને એનો આકાર ભિન્ન એમાં લોઢ આ કરશો છ જળ કાશી ઘાટનો એમાં ભગવાન જ્ઞાન ને આનંદ થી ભિન્ન છે. એના અવલંબનથી સર્વથા પોતાને જુદી અંદર જાણે ત્યાં ક્રમે વાત કરી છે. દ્રવિન્દ્રિય જીતવી, ભાવિન્દ્રિય જીતવી, ઇન્દ્રિયોના વિસ્તૃત તરફનું લક્ષ છોડવું એને ક્રમે વાત કરી છે. વસ્તુ તો એ ક્ષણે ત્રણેયની એક થાય છે. જેની છે કીધું ને આમાં જ કીધું ને ભગવાન જ્ઞાન સ્વાહા. આત્માને ભગવાન તરીકે સંબોધે છે અને એનો જ્ઞાન સ્વભાવ છે એને ભગવાન તરીકે સંબોધે છે. સમજાય છે કાંઈ? હા હા. અંદર ત્રણ લોકનો નાથ અનંત આનંદ ને અનંત ચૈતન્ય સ્વભાવથી ભરેલો પ્રભુ આ દ્રવિન્દ્રિયને જીતવી હોય એટલે કે જુદી પાડવી હોય એટલે કે જુદી છે તેમ કરવું હોય જુદી છે હો થાય છે ને લાખોમાં ના ફરતા જોયું છે એમાં ઓલી રગ હોય છે ઓલી રગ જીણ એમાં સુરંગ નાખે વાત નથી પકડાતું જ્ઞાન સ્વભાવ અંદર પીડ્યો છે ને પ્રભુ તારા જ્ઞાન સ્વભાવ ને તારો સ્વભાવવાન એની વાતો સર્વજ્ઞના મુખમાંથી પણ પૂરી આવી નથી. એવો તું સો બાપુ તને તમા મહાત્મા તેને ખબર નથી. શ્રીમદમાં નથી આવતું જે સર્વસ્વ સર્વજ્ઞે મીઠું જ્ઞાનમાં જે સ્વરૂપ સ્વરૂપ પોતાનું આનંદ ને જ્ઞાન પૂર્ણ રૂપ જે સ્વરૂપ સર્વજ્ઞે મીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો એ સ્વરૂપને અન્ય વાણી કે શું કહે જે સર્વજ્ઞની વાણીમાં પણ તારાનાથના સ્વરૂપની પૂર્ણતા આવી નથી નાદ એ વાણીમાં પણ તારી જાતને જાળવાની ભાષા આવી નથી તો અન્ય વાણી તે શું કહે આહા અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન યો ગુંગાના ગોળની પેટે ગુંગો ગોળ અવાજ સહાય કેટલો ગુંગા કેવો અવાજ આમ કે ભાષા મળે એમ અનંત આનંદનો નાથ જયારે અંદરમાં સમ્યક દર્શનમાં અનુભવમાં આવે છે સમ્યક દર્શન હજી ચોથું ગુણ સ્થાન હો પ્રભુ પાંચમું અને છઠ્ઠું મુનિ એ તો કોઈ અલૌકિક વાત છે એ તો અલૌકિક વાત છે સમ્યક દર્શનમાં સમ્યક નામ સત્ય પૂર્ણાનંદના નાથનો સત સ્વરૂપ એનું દર્શન થાય અનુભવ થાય એ અનુભવ ગમ્ય આત્મા છે બહારથી કોઈ પ્રકારે એને લક્ષણના અનુમાનને ઉપમા આપીને કહી શકાય એવી એ ચીજ નથી પ્રભુ આહા ભગવાન અવબોધ સિંધુ છેલ્લું આવે છે જીવ અધિકાર છે ને એની 32મો કળશ છે છેલ્લો જીવ પૂરો અધિકાર કરે છે જીવ અધિકાર પૂરો ત્યાં પ્રભુ એમ કહે છે કે ભગવાન અવબોધ સિંધુ પ્રભુ ભગવાન અવબોધ જ્ઞાન સિંધુ હા 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 કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું અપને રસ શું ભર્યો અનાદિ ટેકું મોહ કર્મ મમ નાહી મોહ કર્મ મમ રાગા નહીં હું નહીં મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મ કૂપ હે શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ મોહ રાજા દે કૂપ નો કૂવો જે ઊંડો એ મારી ચેજમાં પ્રભુ ત્રણકાળમાં નથી અને હું જે છું તેમાં પૂર્ણાનંદ ને આનંદથી ભરેલો ભગવાન આહા એ અનુભવ ગમે છે વાણીને ઇશારાથી કેટલી ગાવી શકે એવો જે નાથ એને અંતરના અવલંબન દ્વારા આ જડને ઇન્દ્રિયને જુદી કરી અને અનુભવ આ આ સાકડું સંભાઈ એને જુદી કરી કીધું સર્વથા જુદી કરી ત્યાં સુધી આવ્યું છે આપણે આ હા હા ઇન્દ્રિય ઇન્દ્રિય આ જડ માટી આ હા પ્રભુ તારે ભવના અંત લાવવા હોય અને સ્વરૂપનો અંત એટલે સ્વભાવ પામવો હોય સ્વભાવનો અંત વસ્તુ પામવી હોય અને ભવનો અંત લાવવો હોય આ હા તો આ એક વાર આ કર પ્રભુ આવા મનુષ્યપણામાં મહુ અંતે કાળે મુશ્કેલ છે ભાઈ એમાં કરવા જેવું હોય તો આ છે એ જેમ સોયમાં દોરો પરોવે એ સોય ખોવાય નહીં. કદાચ ચટલી એના માળામાં લઈ ગઈ હોય તો પણ દોરા દ્વારા ખ્યાલ આવે કે અહીં હોય છે. એમ એક વાર પ્રભુ જ્ઞાન સ્વરૂપે દોરો અંદર તો હોય. હું ચૈતન મૂર્તિ આનંદ ખંડ એવું સન્ય જ્ઞાન રૂપી દોરો, એના અવલંબન નહીં કરીને જડને જુદો પાડ, એ આત્મા નહીં ખોવાય. સોય વિના દોરા વિનાની સોય ખોવાઈ જશે, દોરાવાળી સોય નહીં ખોવાય. દોરો એટલે સૂતર, સૂતર એટલે જ્ઞાન આ લેવું છે. ભગવાન વાતો ઝીણી છે પ્રભુ. આચાર સંતો વિતરાગી સંતો અંતરમાં આનંદના ઉભરા જેને વેદનમાં છે, સાધુ એટલે કે જેને પ્રચુર સ્વસંવેદન, દરિયાને કાંઠે જેમ પાણીની ભરતી આવે એમ સંતોને આ વર્તમાન જે પર્યાય દશા છે એમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે. આ શું આવી વાત છે પ્રભુ, વાત જુદી છે બાપા. અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે સંતોને, એને સંત કહીએ. એની પર્યાયના અનંત આનંદ એ પૂરતી પરમાત્મા સ્વરૂપ. એક બીજાને પરમાત્મા તરીકે બોલાવે છે, પરમાત્મા તરીકે 144માં છે, 144 ગાથા કરતા કરવાની છે ને છેલ્લી પરમાત્મા. શું કહ્યું પ્રભુ? અતિન્દ્રિય આનંદનો નાથ અંદર ભયો છે પ્રભુ, એના અવલંબન વળી જળ ઇન્દ્રિયો આ માટી આ તો ધૂળ છે, એની ક્રિયા એની પર્યાયો જે છે અવસ્થાઓ, પરમાણુ કાયમ ટકીને તેની અવસ્થાઓ બદલે છે. આ માટીની અવસ્થા અત્યારે થઈ છે, પહેલી આની લોટની હતી, પહેલા એની ઘઉંની હતી, પહેલા એની ધૂળની હતી, એ રજકણો કાયમ રહી અને તેની અવસ્થાઓ દશાઓ અવસ્થાઓ પલટે છે. તો આ એક આ પરમાણુની એક જડની એક અવસ્થા છે, આત્મા નથી. એમ એને કે આત્મા એને અગ્યો નથી. ઝીણી પડે પેલું, પણ વાત તો સાધારણ સૂક્ષ્મ બહુ નથી લેતા હો. આ શરીર જે આ રજકણ છે એક એક રજકણ અનાદિનો છે અને તેની પલટવાની નિત્ય પરિણામી તે દર હોવાથી એ ટકીને પલટે છે, તે પલટતા પલટતા અનેક પ્રકારની પર્યાયો અવસ્થાઓ થાય, એ બધી આ શરીરની અવસ્થા જડની છે, આત્માની નહીં. એનાથી પ્રભુતાની ચીજ ભિન્ન છે. એને જો તને જાણવો હોય, પરિભ્રમણના 84ના અવતાર કરીને થાક્યો હો, થાક્યો હો તો મેં રખડવું હોય તો બને રખડી ગયા, એ ભવના અંત લાવવા હોય તો અંતર ચૈતન સ્વભાવ જે બેહદ અપરિમિત ભરેલો ભગવાન છે તેના અવલંબન વડે અનુભવ કર. એની વાત છે પ્રભુ, શું થાય ગમે તેટલું એને હેલું કરવા માંગો પણ એ તો એની જેટલી કિંમતની ચીજ છે તેટલી કિંમતે આવે ને. હે હા હા, અહીં કે છે દ્રવિન્દ્રીને જીત આ રીતે. હવે આજનો વિષય ભાવિન્દ્રીનો છે. વિષય જણો બાપુ, અનંતકાળનો અભ્યાસ નહીં, અનંતકાળથી આથડ્યો ને વિનાભાન ભગવાન પણ શેરા નહીં ગુરુ સંતને. ગુરુ સંત કોને કહેવાય? જીણી વાતો બાપલા. એ અંતરના આનંદના ઉભરા જઈને આવ્યા હોય, જેને દુઃખની દશાનો નાશ થયો હોય અને અતિન્દ્રિય આનંદ સહજ જેને અંતરથી આવ્યા હોય, એવા સંતો જગતને જગાડે છે. જાગરે જાગનાથ આવા મનુષ્યના અવતાર મળ્યા. તો એકવાર જાગ, આ જળની અવસ્થાઓ તો જુદી છે સર્વથા. આનાથી જે આ કામ થયા એ આત્માથી નહીં, આ શરીર આમ જે હાલે છે એ શરીરના પરમાણુની બદલવાની અવસ્થાના સ્વભાવથી હાલે છે, આત્માને કારણે નહીં. આપણું કામ છે પૂરું. આ તો દ્રવિન્દ્રિયને જીતા. આ શરીર પરિણામને પ્રાપ્ત દ્રવિન્દ્રિયો એમાં હલન ચલન આંખમાં આમ થવી આ થયું એ બધી અવસ્થાઓ એ દશાઓ એ પરમાણુઓની દશા છે. આત્મા તેને કરી શકતો નથી. હા 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 હા, પરના દ્રવ્યને કરવા માટે પ્રભુ પાંગળો છે ભાઈ. 85 કાયમાં 27મી ગાથા રામજીભાઈ, 85 કાયની 27મી ગાથા, એમાં જીવને પ્રભુ તરીકે કહ્યો છે. પ્રભુ તારે વિકાર કરીને ઊંધાઈ કરવી હોય તો પણ તું સમર્થ છો. 85 કાય શાસ્ત્ર છે કુંકુનાચાર, એની 27મી ગાથા છે. પ્રભુ એવો પાઠ છે, મૂળ પાઠ એનો અર્થ પ્રભુ છે. સચ્ચાઈ ગાથા, આ તો હજારો શાસ્ત્રો. જીવો ચેદા, ભગવાન તું ચૈતન્ય સ્વરૂપ છો. ઉવ્યું વિશુદ્ધ એ જાણવાના પરિણામથી નિર્મળ તું છો. એમાં પુણપાપના પરિણામ પ્રભુ એ તારા નહીં. પ્રભુ પ્રભુ શબ્દ વાપર્યો છે. બહુ સચ્ચાઈની ગાથા છે. 85 સાહેબ પ્રભુ. હા હા હા, સંતો જેને અતિન્દ્રિય આનંદના ભરતી પર્યાયમાં આવી છે, જેને અંતરથી એ સંતો પ્રભુ તરીકે ને જગતને કહે છે. પ્રભુ તું વિકાર અને અજ્ઞાન કરવા માટે પણ સમર્થ છો અને તું તારા આનંદનો અનુભવ કરીને ભવને અંત લાવવા માટે પણ તું સમર્થ છો. સમજાય છે કઈ? પ્રભુ કહીને એમ કીધું છે. એ બધા સંબર નિદ્રા કરવી હોય તો પણ તું સમર્થ છો. મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન કરવું હોય તો સમર્થ છો. અને ઊંધાઈ કરીને વિજ્ઞાન આત્માને પુણ્યને પાપના ભાવથી મારા છે માનીને રખડવું હોય તો પણ તું સમર્થ છો. અનાદિકાલથી 84 અવતાર કરીને એમાં તું તારે લઈને છે, કર્મને લઈને નહીં. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘનઘાત લોકી સંગતિ પાઈ. એકરી અગ્નિને કોઈ ગ્રહણ નહીં મારે, પણ જો એ અગ્નિ લોઢામાં જશે, ગાડાના પૈડા ઊના કરે છે ને, ઊના ટીપે છે ને, અગ્નિ અંદર પેઠી તો ટીપે છે, અગ્નિ જુદી હોય ને કોઈ ન ટીપે. એમ ચૈતન્ય ભગવાન રાગ અને પુણ્યથી જુદો પડે તો એને ચાર ગતિના દુઃખના ગણ ન હોય, પણ એ પ્રભુ પોતે રાગ ને પુણ્ય પાપના પરિણામ મારા અને આ શરીરની ક્રિયા હું કરું છું એવી જ્યાં સુધી તેને માનતા ઊંધી છે ત્યાં સુધી તેને દુઃખના ગણ 84 ના પડે છે. આ તો ધરી દાખો પ્રભુ તરીકે બોલાયો. દરેક કોઈ પણ કામ તારા કામ કરના નહીં, એની વાત. એક તણખલાના બે કટકા કરવાની પણ પ્રભુમાં તાકાત નથી, કેમ કે જગતની ચીજ છે એ પોતાના અસ્તિત્વથી છે અને તેનું પલટવું પણ તેના અસ્તિત્વથી સત્તાથી પલટે છે, બીજાની સત્તાથી તેની અવસ્થા પલટે એમ તણકાળમાં નથી. આ તો હું કરું એ જ જ્ઞાન છે. શકટનો ભાર જેમ સ્વાનતાને, જ્યાં ત્યાં મેં કર્યું. આહા, એ કે છે પ્રભુ એ દ્રવિન્દ્રી જળ છે, એની પર્યાય એ શરીરની પર્યાય છે. તારી નહીં, તારાથી થઈ નથી, તારામાં નથી, તેમાં તું નથી, તે તારામાં નથી. આવું સમજવું એ દ્રવિન્દ્રીની વાત થઈ. હવે ભાવેન્દ્રીને જીતવાની વાત કરે છે, એની વાત છે પ્રભુ. છે અંદર જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખણખણ ગ્રહણ કરે છે. શું કે છે હવે આ જડને તો કાઢી નાખી, હવે રહી અંદર ભાવેન્દ્રી. ભાવેન્દ્રી એટલે જે જ્ઞાનનો અંશ ખંડ ખંડપણે જણાય તેને ભાવેન્દ્રી કહે છે. જે અંદર જ્ઞાન સ્વરૂપી ભગવાન પૂર્ણાનંદ છે તેની પર્યાય નામ અવસ્થામાં ખંડ ખંડપણે જે જ્ઞાન જણાય તેને ભાવેન્દ્રી કહે છે. તે પણ આત્માનું સ્વરૂપ નથી. હવે આવી વાત છે. હજી તો પૈસા મારા, મકાન મારા, બૈડી મારી, છોકરા મારા, કેટલા વાળા, એક રૂપ પાણી આવે છે ને તો વાળાઓ નીકળે ને, વાળો પગમાં એક વાળો નીકળે તો રાગ નાખે છે. અહીં તો કે છે હું પૈસા વાળો, બાયડી વાળો, છોકરા વાળો, આદરુ વાળો, મકાન વાળો, કેટલા વાળા છે વળગ્યા બાપા. શું છે તને નાથ, પ્રભુ તું એનાથી ભિન્ન છો ને કેના વાળો વાળો તું માને છો. અહી તો ભાવેન્દ્રી, આ તો જડ છે એને તો જુદી કીધી, પણ અંદરના જે જ્ઞાનનો ઉઘાડ વર્તમાન એક એકને વિષયને જાણે, જેમ કે આંખ છે ઉઘાડ તે રૂપને જાણે, આ ગંધનો ઉઘાડ ગંધને જાણે, રસનો ઉઘાડ રસને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે, એમ પાંચ ઇન્દ્રિયનો જે અંદર ઉઘાડ વિકાસ છે કે એક એક વિષયને જાણનાર છે ને જુદા જુદા પોતપોતાના વિષયો.
આ તો કથા નથી પ્રભુ, આ તો મંત્રો છે. નાના છોકરામાં શીખતા ને કે ચકલી લાગી ચોખાનો દાણો, ચકલો લાગ્યો મગનો દાણો, એમ કરી ખીચડીને કુંભારને આપીને ઘડવલો લીધો ને ગપ્પા મારતા હતા બધી ઘણી જાતની. એવી આ કથા નથી, આ તો ભગવાન, આ તો આત્માની અંદર ભગવાન સ્વરૂપની કથા છે. ના તને મોટબ બેહે ન બેહે, પણ મોટબની વાત તો સાંભળ. એ ભાવેન્દ્રી જે છે, જે ઇન્દ્રિયના ચુગાડથી એક એક વિષય જે જણાય છે, શબ્દ રૂપ રસગંધ પરસ, એ જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખણખણ ગ્રહણ કરે છે, એટલે જ્ઞાનને ખણખણ રૂપે જણાવે એવી ભાવેન્દ્રી. હા હા હા, એને જીતવી એટલે કે એનાથી જુદું પડવું. આ તો માટી છે એટલે આ તો જડ છે. રાખ થશે ત્યારે તો આટલી હરાખ નહીં થયાની, મહાનમાં રાખ થવાની છે કે આ ભવે બીજે ભવિષ્ય. અગ્નિ માખી ઉડવાની, ફાટવાની, આ જમ માટી તક શું થશે. ભગવાન અંદરથી જુદો છે એ ચાલ્યો જશે, અને આને હવે જાવે અગ્નિ નીકળશે. એ કરતા પણ જયારે જુદો, પણ આ તો ભાવેન્દ્રી, જે અંદર જ્ઞાનના વિકાસ માં એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણે, એ ભાવેન્દ્રિયોને જીતવી હોય તો એ ચીજ તારી નથી, એ તું નથી. ભાવેન્દ્રિયમાં તું નથી, ભાવેન્દ્રિય તારામાં નથી, ભાવેન્દ્રિય સ્વરૂપ તું નથી. હજી આ ઘડતી દિન માનવા પર શ્વા ઉતરે, શરીરથી જુદો માનવો હોય એક તો અર્ધાંગના અડધોંગ મારું, અડધોંગ બાયડીનું અડધાંગના કાળા કેર કરી નાખ્યા. અરે પ્રભુ, અર્ધાંગના ક્યાં હતી નાથ? આ ભાવેન્દ્રી પણ અડધો તોન અડધો એમ નથી. હે હા હા, પ્રભુ એક વાર સાંભળો તો ખરા. ભાવેન્દ્રી જે અંદર સૂક્ષ્મ છે, જે વિચાર ચાલે છે ને, એ વિચાર ચાલે છે, એ જ્ઞાનની દશા છે. પણ એ દશા અવસ્થા છે, ટેકાળી નહીં. એ અવસ્થા પલટે છે, એ અવસ્થા એક એક વિષયને જાણે છે. એક એક વિષયને જાણનારું જે જ્ઞાનની દશા, એ તારામાં નથી, એ તું નથી. એ તેમાં તું ભાવેન્દ્રિયના સૂક્ષ્મમાં તું નથી. ગજબવાત. ભગવાન ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવ કેવળી પરમાત્મા, શ્રીમુખે ઓમ ધ્વનિ નીકળેલી એના આગમો રચાણા, એમ આયનું આગમ છે. ભગવાનની વાણી છે સાક્ષાત ત્રણલોકના, મહાવીરમાં બિરાજે છે સાક્ષાત પ્રભુ, સિમંદર ભગવાન મોજૂદ છે સમૌસરમાં. ત્યાં ગયા હતા કુંદકુંદાચાર સુમત 1950, 2000 વર્ષ ત્યાં 8 દિવસ રહ્યા હતા ત્યાં. ત્યાંથી આવીને આ રચા શાસ્ત્ર રચાવા છે. એમાં આ પ્રભુ કે છે, હા હા પ્રભુ, પૈસા તો તારા નહીં, સ્ત્રી તારી નહીં, કુટુંબ તારું નહીં, દેશ તારો નહીં. આ કે છે ને હમતી મુંબઈ, એમાં મહારાષ્ટ્ર વાળા મુંબઈ હમતી મુંબઈ.
અરે પ્રભુ મુંબઈ કોણ છે?
અહીં તો ભાવેન્દ્રિય જ્ઞાન નો અવગાડ એક એક વિષયને જાણે તે પણ તું નહીં. જે ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ છે અંદર, પણ બે કોઈની સાંભળ્યું નથી. પોતાના સિવાય પરની ચીજના મભામાં અધિકપણામાં મહિમામાં મુંજાઈ ગયો છે એને આ ભગવાન મહાપ્રભુ છે કેમ બે? અહીં કે છે એ વિષયોને ભાવેન્દ્રિયોને એ તું નહી. શરીર તું નહી, વાણી તું નહી, સ્ત્રી તું નહી, કુટુંબ પરિવાર પૈસા મકનમ નહી, કપડા નહી, પણ ભાવેન્દ્રિય જે ખંડ ખંડ જ્ઞાન જણાવે એ પણ તું નહી.
પ્રભુ
એને જુદી પાડવી હોય તો છે તો જુદી, માની છે કે હું છું એમ, માનતામાં ફેર છે તો જુદી. સમજાય છે? કાંઈ પથરામાં કીધું ને રગ જુદી હોય છે, રગ રગ ભીન પાડે છે પથરા, એમાં ભાવેન્દ્રિય ને અંદર દયાદાનના વિકલ્પ થી પ્રભુનો ભાવ વચ્ચે હાજ છે, તડ છે, તડ છે. આ શું છે? બાર ને તડ તો આંડું લેવા જાય તો બાય જરી આમ ચોકરો મારે, આમાં તડ છે કે નહીં આમ કરે ને, તેની બે પૈસા મળતું હવે કઈ મળવું છે? કોઈ ચોકરો માર ત્યાં લાખોપતિ ની બાઈ હોય તો આમાં બે પૈસાનું હવે હાંડલું લેવામાં ટકોરા મારે એની પરીક્ષા લઈને. અને પ્રભુ તું કહો છો એની કઈ પરીક્ષા લેવી નહીં. સાંધીભાઈ આવી વાતો છે પ્રભુ, ગાંડી ઘેલી લાગી. દુનિયાને જાણીએ છીએ બાપા, અહીં તો 90 વર્ષ થયા, નિવૃત્તિ તો 8 વર્ષથી તદ્દન નિવૃત્તિ છે, 66 વર્ષ તો દીક્ષાને થયા છે. દુકાન ઉપર પણ નિવૃત્તિ જ હતી, પિતાજી નું દુકાન હતું, પાલી પાલી છે ભરૂચ ને વડોદરા વચ્ચે, પાલી ત્યાં દુકાન હતી, 5 વર્ષ દુકાન ચલાવી હતી, 17 વર્ષની ઉંમર થી 22-5 વર્ષ દુકાન છે, મોટી અત્યારે દુકાન છે, 1,00,000 રૂપિયા 4,00,000 ની પેદાશ છે, મોટી દુકાન. એ દુકાન હું ક્યાં હતો? મારી દુકાન હતી ધૂળ ની હો પણી. અહીં કે છે કે આ ભાવ ઇન્દ્રિય તારી નથી તો પ્રભુ આ જળ ઇન્દ્રિય ને પૈસા ક્યાંથી થઈ ગયા તારા? એ દુકાન ક્યાંથી થઈ ગઈ તારી? કીધું આ એ ભાવ ઇન્દ્રિયોને જુદી છે તેને જુદી પાડવી હોય તો પ્રતીતિમાં આવતા અંદરમાં પ્રતીતિમાં આવતો ભગવાન કે છે વિશ્વાસ વિશ્વાસ ચૈતન સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વભાવ જેનો જ્ઞાન સ્વભાવ એ ધ્રુવ સ્વભાવ નિત્ય સ્વભાવ એ અવિતરણ સ્વભાવ ત્રિકાળ સ્વભાવ એવી પ્રતીતિમાં આવતા અખંડ ચૈતન શક્તિ પણ આવડી. અખંડ ચૈતન શક્તિ છે. અખંડ કેમ લીધું? એની પર્યાય ને ખંડ કીધી છે ને, ભાવ ઇન્દ્રિય છે ખંડ ખંડ છે. જ્યાં ભાવ ઇન્દ્રિય છે ખંડ ખંડ છે તો પ્રભુ પૂર્તિ અંદર પૂર્ણાનંદ અખંડ છે. કેમ બે છે? આમ પેલું કીધું તું ને કે ખંડ ખંડ જ્ઞાન ને જણાવે છે ભાવ ઇન્દ્રિય, એ પણ તું નહીં પ્રભુ.
તું તો અંદર ભીન અંદર આનંદ નો નાથ છો, સચિદાનંદ સ્વરૂપ અનંત અણાકુળ આનંદ નો કંદ છો. ગૌહત્યાદિ નિષ્ક કાર્યો જે આત્માને ભયંકર નુકસાન કરતા છે તે સંબંધી પરમ પૂજ્ય કૃપાળુ સદગુરુદેવજી આપની સમક્ષ બે શબ્દ કહેશે.
કાલભાઈ આવ્યા હતા ને, તેની ગૌ બધ ઉપર એમ કહે આવો આવો ઉપર આવો. અહિયાં તો એ વાત છે કે ગાયનો વધ છે એ મહાપાપ છે, મોટું પાપ છે. શાસ્ત્ર તો એમ કે છે કે ગાયના વધ કરનારને તો મરગયોની મૂર્તિ, એટલે જેટલા પ્રમાણમાં એને દુઃખ દેવામાં આવે છે એટલા પ્રમાણમાં જ્યાં દુઃખનું ભોગવાનું સ્થાન છે ત્યાં જશે તેને નરક દ્વેદના કહેવામાં આવશે. ન્યાય સમજાય છે? કાંઈ એ પર વધ કરવો એ મહાનરકનું કારણ છે. અહીં તો એથી એક વિશેષ જરી જેની વાત છે કે પરને વધ કરવા ટાણે એને જે દુઃખ થાય છે એ મારે જોવું નથી. જોવા રહે તો દુઃખ દઈ શકે નહીં, વધ કરી શકે નહીં. મારે એ જોવું નથી પણ મારે જડ થવું છે. હા 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 હા, એ પરનો વધ કરવા કાળે જે કંઈ તેને દુઃખ થાય છે તે મારે જોવું નથી, એટલે કે મારે જડ થઈ જવું છે. આવી દશા આર્ય હિન્દુસ્તાનની અંદર હોઈ શકે નહીં. સમજાય છે? કાંઈ આર્યમાં આર્ય એટલે સરળતા, જેમાં પરને વધ થાય છે એમાં ગાયનો વધ એને તરફડે ને દુઃખ થાય. એને તો જોઈ શકતો નથી, જોવા રહેતો નથી. જો જોવા ઉભો રહે તો દુઃખ કરી શકે નહીં એને, અને દુઃખ થાય તે જોવા ઉભો રહેતો નથી. એનો અર્થ કે મારે જડ થઈ જવું છે, એને દુઃખ થાય મારે જોવા ઉભા રહેવું, એટલે જોવાની જાતમાં મારે રહેવું નથી, મારે જડની જાતમાં જવું છે. એનો અર્થ છે. બીજી વાત છે ભગવાન, સમજાય છે? કાંઈ બાયુનો વધમાં ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ છે તે કે જાણવા જો રોકાઈ જાય તો કરી શકે નહીં, વધ કરી શકે જ નહીં. વધ કરનાર હરિદેશની અંદરમાં ચૈતન્ય જળ કરવા માગે છે, જાણનારને અજાણ કરવા માગે છે, જીવને અજીવ કરવા માગે છે, તે ગાયના વધને કરવા માગે છે. ન્યાય સમજાય છે? કાંઈ એની વાત છે બાપુ, અહીં તો અંતરની વાતો છે. અહીંયા તો ત્યાં સુધી કહ્યું છે કે જે એક જીવને જે દુઃખ થાય છે વધમાં એને તો ના પાડ છો તો આવ નાખે છો, સત્યને હાર નાખે છો. જે જ્ઞાન સત્ય છે જોનાર જોવે છે અને હાર દે, મારે જોવો નથી અને હાર દે છે એટલે તું હું ભવિષ્યમાં મારા પણ નહીં રહું, ચૈતન પણ નહીં રહે, જડ જેવો થઈ જશે એ વધ કરનારાઓ. લોજિકથી દાતો વાત છે બાપુ, ન્યાયથી ઝીણી વાત નહીં. અને ગાંધીજી વ્યાખ્યાન આવ્યા હતા રાજકોટ ત્યારે આ વાત થઈ કે વધ કરવાને આર્ય દેશ હિન્દુસ્તાન એની અંદરમાં ગાયને વધ કરનાર એમ જોવા ઉગાડે છે તે જડ થઈ જશે, ચૈતન્ય જાતમાં નહીં રહી શકે. એ જડ જેવો અંગ તને આંધળો થઈ જશે, અંદરમાં જોવાની શક્તિની હીનતામાં વિપરીતતા થઈ જશે. માટે આર્યને હિન્દુ